તારીખ 21/5/1985, શ્રી પરમાગમસાર, બોલ નંબર 921 અને 922 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 545.
માટે આવી વાત અમને સમજાય નહીં. અધ્યાત્મની વાત સૂક્ષ્મ છે અને તે સૂક્ષ્મ વાત અમને અમારી ઘણી દશાઓ વાતથી ન સમજાય એવી દલીલ કરીને પ્રશ્ન એ ઉઠાયો છે કે અત્યારે આવી ઊંચી વાત કરવા યોગ્ય નથી. કોણ કહે છે? નીચલી દશાવાળા એમ કહે છે કે આ વાત અમને ઊંચી પડે છે, તેથી અત્યારે આવી વાત કરવાને બદલે કંઈક બીજી વાત કરો. ઉપદેશ આપવા વાળાએ ઉપદેશ કેવો આપવો એ નીચલી દશાવાળાનો સૂચન છે. આ વિચિત્ર વાત છે. ઉપદેશ આપવા વાળાને વિશેષ જ્ઞાન છે કે નીચલી દશા નો જે સ્વીકાર કરે છે કે અમારી દશા નીચી છે એનું જ્ઞાન વિશેષ છે. કઈ દવા દર્દીએ લેવી જોઈએ એનો નિર્ણય દર્દી કરે કે ડોક્ટર કરે, આ સવાલ છે. અહીંયા તો દર્દી ડોક્ટરને સૂચના કરે છે કે તમે આ દવાઓ હમણાં ન આપો, તમે આ દવાઓ આપો. એવી વિચિત્ર વાત છે. આવા પ્રશ્નો ક્યાંથી ઉત્પન્ન થાય છે કે જેમને આત્માની અરુચિ છે, આત્મરસની જેને અરુચિ છે અને વિભાવરસની જેને રુચિ છે, પછી એ વિભાવરસમાં ભલે ક્રિયાકાંડ હો એની જેને રુચિ છે, એવા માનસમાંથી આ પ્રશ્ન ઊભો થાય છે. એ મનોભૂમિકા એની પાછળ આ છે કે આ તો LLB અને MAની ઊંચી વાત છે અને અમારે માટે નથી. ઊંચો હીરો હોય તો અમારે માટે નથી એમ વિકલ્પ નથી કરતો. ચાંદી ખરીદવાની શક્તિ ન હોય સોનું તો ખરીદવું ક્યાંથી, તો પણ હીરો જુએ તે જુએ ત્યારે એમ વિચાર કરે કે આ મને હોય તો સારું, કેવો વિકલ્પ કરે છે. ત્યાં એમ વિચારતો નથી કે હજી તો ચાંદી ખરીદવાના શું, લોઢાના વાસણ ખરીદવાના, સ્ટીલના વાસણ ખરીદવાના ઠેકાણા નથી, અને હીરાનો કેમ વિકલ્પ આવે છે, ઈચ્છા થાય છે. ત્યાં તો એને ભાવ થઈ જાય છે કે આવું મને હોય તો પણ સારું. અહીંયા એને એના આત્મહિતની, ભાવછેદની, પરમ કલ્યાણની વાત મળે તો કે આ વાત અમારા માટે ઊંચી છે, આ વાત અમને ન સમજાય. કહેનારને ખબર છે કે વિષય સૂક્ષ્મ છે એ વાત જરૂર છે, પણ તું રૂચિથી ઉત્સાહ લાવીને ઉદ્યમથી પ્રયત્ન કરીશ તો જરૂર તને સમજાશે એ વાત ઉપદેશ દેનાર જાણે છે સારી રીતે. વળીએ એમ દલીલ કરે કે અમને તો ઘણા રાગદ્વેષ મોહના પરિણામ થઈ રહ્યા છે, તેથી અમને ક્યાંથી સમજાય અમારી દશા એવી નીચલી છે. પણ એ દશા કોઈ કાયમ રહેનારી કે ટકનારી ચીજ નથી, એ તો ક્ષણવર્તી પર્યાયો છે. નરકમાં ગયેલો નારકીનો જીવ અત્યંત ઘણા પાપ કરીને તીવ્ર કષાયના ફળમાં ગયો છે, તેથી ત્યાં તેને સમ્યક દર્શન ન થાય એવો પ્રતિબંધ નથી. ધર્મનો પ્રતિબંધ સાતમી નારકી પર્યંત પણ નથી. કેવી સ્થિતિ છે! છેલ્લામાં છેલ્લી હદના પાપ કરે ત્યારે જીવ સાતમી નારકીએ પહોંચે. એવા પાપી જીવને ધર્મ થાય કે હા, એવા પાપી જીવને પણ ધર્મ થાય છે, નથી થતો એવું એ પ્રસિદ્ધ વાત છે. એટલે પરિણામમાં જીવ પલટો મારે છે ત્યારે પૂર્વ પર્યાયને અવગણીને ઉલ્લંઘન કરીને પોતાનું હિત સાધી શકે એવી વસ્તુ વ્યવસ્થા ખુલ્લી છે. તેથી ઊંચી વાત હોય તો એને વિશેષ આદરથી આવકારવી જોઈએ, તો એણે એ વાતને ઊંચી તરીકે સ્વીકારી છે, નહીતર ઊંચી કહીને પણ એને એને હડસેલો માર્યો છે. હડસેલો ધક્કો મારે, ધક્કો મારીને બહાર કાઢે અને હડસેલો માર્યો. અહીંયા ઊંચી કહીને હડસેલો મારે છે. ઊંચી કે ઊંચી જાણે તો વધારે આદર કરે. ઊંચી વાત તો આદરની યોગ્ય છે, વધારે ઊંચી હોય તો વધારે આદરની યોગ્ય છે. એના બદલે તું અનાદર કરે છો એની તને ખબર નથી. આ દલીલ ધર્મના ક્ષેત્રમાં આત્માની અરુચિવાળાની દલીલ છે. ધર્મના ક્ષેત્રમાં આવેલા આત્માની અરુચિવાળાની આ દલીલ છે કે અમે તો અત્યારે બીજું બીજું કરી શકીએ, આ ન કરી શકીએ. આ વાત અમને બહુ ઊંચી પડે છે. ઊંચી પડે છે ને તને ગમતી નથી, પણ નીચી કહી શકાય એવી કોઈ જગ્યા નથી તારી પાસે, દલીલનો કોઈ અવકાશ નથી. વાત બિલકુલ નિર્દોષતાની હોવાથી એને નીચી કહેવાનું તો થઈ શકે એવું નથી. એટલે ઊંચી કહીને પણ એને તો અનાદર કરે છો. તેથી અધ્યાત્મ ઉપદેશ કરવા યોગ્ય નથી, કેમ કે અમારી વર્તમાન એવી લાયકાત નથી. અમારી લાયકાત નથી, માટે તમે અમને આવો ઉપદેશ ન કરો. એ વાત તને ક્યાંથી સમજાણી, કેવી રીતે સમજાણી? આ અમારો પ્રશ્ન છે. એ વાતનો નિર્ણય તે કેવી રીતે કર્યો? એ નિર્ણય કરવાની શક્તિ યથાર્થપણે તારામાં હોય એ વાત પણ સ્વીકારી શકાય એવું નથી. લાગે છે એ વાત સાચી છે, પણ જગતમાં કોઈ કામ અઘરું હોય અને છતાં લાભ વિશેષ થતો હોય તો તે અઘરું કામ કરવાનો પ્રયત્ન કરે છે. જેને લાભ મેળવવો છે તે ક્રિયા વગર રહેતો વેપારીઓ તો કહેવત ગોઠવી બધી નક્કી કરી રાખેલી, નિશ્ચિત થયેલી કેટલીક વાતો સૂત્ર જેવી કરી નાખી છે કે જ્યાં હરકત હોય ત્યાં બરકત હોય એમ કે શું કે આવી વાતો કરે. સહેલો વેપાર તો બધા કરવા લાગી જાય અને એમાં તો હરીફાઈ થાય, એમાં કંઈ એવી બરકત ન થાય. પણ જે કામ અઘરું હોય એ કોક જ કરી શકે, કોક જ હિંમત કરે, કોઈની જેવી કાર્યક્ષમતા હોય ત્યાં વધારે નફો લઈ શકાય છે, વધારે લાભ લઈ શકાય છે. હરકત હોય ત્યાં બરકત હોય, માટે હરકતથી ડરવું નહીં. આમ પહેલેથી નિશ્ચિત કરી નાખે. અહીંયા કહે છે કે તકલીફ પડે તો આઘું ખસી જવું. આ વાત સમજવામાં તકલીફ પડે તો કે દૂર દૂર થઈ જાય. એ સ્પષ્ટ કરે છે કે તને લાભ સમજાયો નથી ને લાભ લેવ સમજાયો નથી, તેથી તે લાભ પ્રાપ્તિની તારી ભાવના નથી. અને અરુચિ જોર કરે છે. ગુરુદેવશ્રીએ તો ઉત્તર આપ્યો છે, એનો કાન પકડીને, દલીલ કરવા વાળાનો કાન પકડ્યો છે કે તું એમ કહેશ કે અમે આવું સમજી ન શકીએ, પણ તું ઘણું સમજી શકે, તારું ડાપણ તો દુનિયામાં ઘણું કરે છો, એનું શું? એનો પ્રશ્ન થયો. ઉત્તર, અન્ય તો અનેક પ્રકારની ચતુરાઈ જાણે છે, દુનિયામાં તો અનેક પ્રકારની તું ચતુરાઈ જાણે છો, પોતાનું ડાફણ, પોતાની બુદ્ધિમત્તા, પોતાની આવડત દર્શાવવા તો પ્રયત્ન કરે છો, ન હોય તે પ્રયત્ન કરે, આવડત ન હોય તો આવડત બતાવવાનો પ્રયત્ન કરે, બુદ્ધિ ન હોય તો બુદ્ધિમાની દેખાડવાનો પ્રયત્ન કરે, આ તો જોવામાં આવે છે. હોય તો કરે, એમાં નવાઈ શું છે? એમ કેવું છે, આવડતી બુદ્ધિ હોય તો એના અભિમાનમાં ચડી જાય તો કહેવાની જરૂર રહેતી નથી. અને અહીં મૂર્ખપણું પ્રગટ કરે છે તે યોગ્ય નથી. જ્યાં તારું હિત થવાનું છે ત્યાં એમ કહે છે કે અમે તો મૂર્ખ જેવા છીએ, કાંઈ સમજીએ નહીં. આ મૂર્ખપણું પ્રગટ કરે છે એ વાત કાંઈ અમને બરાબર લાગતી નથી. સંસારની ખાવા પીવાની વાત કરે તો એમાં ચતુરાઈ બતાવે, કઈ વાનગી કેવી સારી થાય ને કેવી સરસ હતી ત્યાં તો બધી વાત ઝીણામાં ઝીણી કરે, નાનામાં નાની ખૂબીની વાત કરે, આમ થાય તેમ થાય ફલાણું થાય. વ્યવહારની વાત કરે તો આવું ખપે ને આવું ન ખપે, શુદ્ધ આહાર આવો હોય, ક્રિયાકાંડ કેવી રીતે ચોખ્ખા કરવા એની પણ વાત કરે, ત્યાં એને એ વાત સૂક્ષ્મ ન લાગે કે આવું ઝીણી 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 વાત ક્યાં કરવી. ત્યાં તો બધી વાત કરે કે આ ન ખવાય, આ ન ખવાય એની પાછળ આ કારણ છે, આ ન લેવાય, આ લેવાય, આ રીતે કરાય, આ ક્રિયા આમ કરવી જોઈએ, પહેલાં આમ કરવું જોઈએ, પછી આમ કરવું જોઈએ, ત્યાં તો બધું એની રુચિ છે. જે વિષયની તાત્પર્ય છે કે જીવને જે વિષયની રુચિ છે ત્યાં તો એ બરાબર ઊંડો ઉતરે છે, ત્યાં કચાશ અને કસર રાખવાનો એનો અભિપ્રાય નથી ને પ્રયત્ન નથી. રહી જાય બીજી વાત છે, પણ એનો પ્રયત્ન ને અભિપ્રાય એવો નથી કે આમાં કાંઈ કસર રહે. પણ વ્યવહારે લખ દોહેલા કાય ને આવે હાથ રે, ઘણું કરીને આનંદ ગંજી નું આપત્તિ એમણે એ વાત ગાઈ છે કે ભાઈ ખપે ને ન ખપે, આહારની શુદ્ધિ ને ફલાણું ને ઢીકણું એ બધી વ્યવહારના ક્રિયાકાંડમાં આત્માનો લક્ષ થવો એ અઘરી વાત છે. અને એમાં રચો પીછો રહીશ કાંઈ હાથમાં નહીં આવે, નિશ્ચય હાથમાં નહીં આવે. કાંઈ એટલે નિશ્ચય, નિશ્ચય એટલે સત્ય, સત્ય હાથમાં નહીં આવે. કેમ કે એની અંદર તો એ ક્રિયાઓ હું કરું છું એમ દેહાત્મ બુદ્ધિ થવાનો અવસર વિશેષ છે. એ ક્રિયાઓ મેં કરી, મેં ચોખ્ખી ક્રિયાઓ કરી, ચોખ્ખું આ ખપે ને આ ન ખપે એમાં આપણી ચોખ્ખાઈ બહુ છે, જરાય ફેરફાર ન ચાલે, ખપે તે જ ખપે, બાકી ન ખપે એ છે કે એવા ક્રિયાના આગ્રહમાં લક્ષ થવું વિકટ છે, અથવા લક્ષ નહીં થઈ શકે. દોયલો એટલે અઘરું છે. અને એમાં રચો પચો રહ્યો કાંઈ હાથમાં નહીં આવે, ગમે તે કરીશ પણ કાંઈ હાથમાં નહીં આવે, એ વાત ત્યાં એમણે કરી છે. સંસારમાં રુચિવાળો હોવાથી સંસારના કામ બધા જાણે, ત્યાં સંસારના કાર્યોની રુચિ છે ત્યાં તો બરાબર જાણે જાણે, એટલે એવું જાણે કે કોઈને છેતરવા હોય તો આમ છેતરાય, ત્યાં સુધી જાણે. ભરવાડ દૂધ દેવા આવે ને દૂધની પડી ભરે તો પણ કેવી રીતે દૂધ ઓછું દેવાય એ જાણે, બહુ બુદ્ધિવાળો હશે. ઓછી બુદ્ધિ માટે તો એને નામ, કોઈની ઓછી બુદ્ધિ હોય તો એને ઉપમા આપવામાં આવે, છતાં દૂધ કેમ ઓછું ભરવું એ ચતુરાય તો આવડે છે. આપણે પેલા ફરતા વારથી ફરતા ને પેલા કેવી રીતે હેરવીને ઓછું દેવાય, પછી એમ કે જો આ પાંચ વાર પછી આ પા વાર તમને વધારે આપ્યું, હવે પૂણા પાછું. અત્યારે એવું નથી ચાલતું, પણ એવો જમાનો હતો ગામડામાં કાપડના વેપારી કાપડ વેચે એવી રીતે ભરી દે. ત્યાં તો બધી સંસારના કાર્યોમાં બધી ચતુરાય જાણે, ઝીણામાં ઝીણો હિસાબ કરે, પડતર મૂકવી હોય માલને, નફો નક્કી કરવો હોય કે આ શું ભાવે પડતર થાય, શું ભાવે વેચાય, તો એ પડીકું બાંધીને એના ઉપર દોરો મૂકે એનો ખર્ચ ગણી લે, કે આટલું એ પૈસા આની અંદર વધારે મૂકી દો પછી નફો ગણો. ત્યાં તો બધી આવડત છે, કોઈ આવડત નથી એવું નથી. સંસારના કાર્યો બધા જાણે અને અહીં અમે સમજી શકીએ નહીં એમ કહે. અહીંયા એમ કહે કે આ વાત તો બહુ અજાણી છે અને સૂક્ષ્મ છે અને અઘરી છે, દુર્લભ છે અને કઠિન છે, અને અનંત પુરુષાર્થ માગે એવી છે. મેઘ દર્શનમાં અનંત પુરુષાર્થ જોઈએ છે, અમારે ક્યાં અનંત પુરુષાર્થ છે એમ કહે છે. ઘણા દ્રષ્ટાંત લીધા છે. ઘેર છોકરાની સગાઈની વાત ચાલતી હોય તો ત્યાં ઘરના બધા માણસો ચતુરાય બતાવે, નાની ઉંમરના હોય એ બતાવે, આમ જોવું જોઈએ, આમ તપાસ કરવી જોઈએ, આમ ખ્યાલ રાખવો જોઈએ, નહીતર પછી આપણે આ તો આખી જિંદગીનો સવાલ છે. એક જિંદગીનો સવાલ છે તો બધા ડાપણ કરે, અનંત જિંદગીનો સવાલ છે તો કે મારે કાંઈ ડાપણ એમાં મારું ચાલે નહીં. અવળાય તે જીવની કાંઈ ઓછી નથી. શ્રીમદજીની એવી શૈલી છે, પરમાત્માને અપલક્ષણ પણ ઓછા નથી. શું કહે, જીવને ન કહે, એવી શૈલી છે લખવાની. આ બ્રહ્મને બધું લખ્યું છે, પરમાત્મા શબ્દ વધારે વાપરે, પરમાત્માને અપલક્ષણ પણ ઓછા નથી. હવે બોલાય ઈશ્વર નું કરતા માનતા હોય તો એ સમજે કે આવું ને કહે છે, આવું ન કે એમ કહે છે કે આ જીવ સંસારમાં ઊંધાઈને અવળાઈ કરે છે એ એના અપલક્ષણ છે. ચોપડાના હિસાબમાં ચક્રવર્તી વ્યાજ કાઢે, વ્યાજ નું વ્યાજ ગણે, રોજે રોજ જે વ્યાજ ચડે એ તો મુદલ થઈ ગયું ને પાછું. આજની દિવસમાં આજનું વ્યાજ મળે તો કાલ આવતીકાલે તો મુદલ થઈ ગયું, માટે એના ઉપર પણ વ્યાજ ગણવું. ત્યાં તો એટલી ઝીણી બારીકાઈથી વાત કરે કે હાન પડે એટલે આપણી તારીખ પૂરી થઈ, એ વ્યાજ મુદલમાં ગણવું જોઈએ, પછી એના ઉપર વ્યાજ મને મળવું જોઈએ. વ્યાજનો દર સાચો પણ વ્યાજ ચક્રવર્તી ગણવાનું ઠીક, દર ઓછો બતાવે, ચક્રવર્તી ગણીને કેટલું લઈ લે એનો કાંઈ મેળ નહીં. ગુરુદેવ તો બધું ખોટીને કાઢ્યું છે, આ બધો કાદવ જો કેટલો છે, તારા સંસારનો કાદવ કેટલો છે. ગમે તેવું અટપટું કામ હોય તો પણ તેનો ઉકેલ કરે હોશિયારી લાવીને, આટી ઘૂંટી પડી હોય મારું કામ એની અંદર. અરે ગમે તેવી આટી ઘૂંટી હોય રસ્તો કાઢવા અમે બેઠા છીએ,
આપણે
જો કઈ કાઢી દઈએ, જરાય મૂંઝાવવાની જરૂર નથી. ગમે તેવું અટપટું કામ હોય તો પણ તેનો ઉકેલ કરે, ત્યાં ઉપયોગને લગાવે અને અહીં સમજાય નહીં. ત્યાં તો બરાબર ઉદ્યમ પણ કરે, ઉપયોગને પણ લગાવે અને એમાં રસ છે, રુચિ છે, એટલે એ બધા કાર્યો હોંશે હોંશે કરે છે. જીવ ભવભ્રમણમાં કેટલું રખડ છે એમ કરતા એનો વિચાર કરતો નથી. ક્યાં જાશે, ક્યાં ઉતારા થશે અને કેટલા દુઃખ પડશે એનો કોઈ દી વિચાર કરતો, એક ક્ષણ પણ એનો વિચાર કરે તો એમાં એને અચકાટ થાય, ખચકાટ થાય કે અરે આનું ફળ શું. એમ કહે તો તેને ધર્મની રુચિ જ નથી. આ બધી વાત ધર્મની અરુચિમાંથી, આત્માની અરુચિમાંથી ઊભી થઈ છે. ઝેર છે એ સારું લાગે છે, ઝેર છે જીવને સારું લાગે છે. જેમ અફીણિયાને અફીણ રૂપી ઝેર સારું લાગે છે અને એમ જાણે છે કે મારે તો આ જ જોઈએ ને એના વગર મને છફાવશે ચાલશે, એમાં એને આ એક ઝેર આપેલું છે. મિથ્યાત્વની દશામાં જીવને ઝેર વ્યાપ્યું છે, એટલે ઝેર ઝેરને માગે છે. જેમ અફીણ છે એ અફીણને માગે છે, અફીણીઓ અફીણ માગે છે, ઝેર ઝેરને માગે છે. એમ જીવનો જે પ્રકૃતિ સ્વભાવ છે એ ઝેર છે, વિભાવ સ્વભાવ છે ઝેર છે. એને એની પ્રકૃતિને અનુકૂળ હોય તે બધું ફાવે છે, એની પ્રતિકૂળ એની પ્રકૃતિને અનુકૂળ ન હોય એવું કાંઈ એને ફાવતું નથી. તો આત્માનો જે સ્વભાવ, એ સ્વભાવ તો સર્વ પ્રકારના પ્રકૃતિ સ્વભાવથી વિરુદ્ધ છે. જેટલી કોઈ સંસારમાં દૂષિત પ્રકૃતિ છે એ તમામ પ્રકૃતિથી નિર્દોષ સ્વભાવ વિરુદ્ધ છે. એ પ્રકૃતિના ઝેરને ઉતારવા માટેના આ બધા મંત્રો છે. સર્પના ઝેરને, નીચીના ઝેરને ઉતારવાના મંત્રો હોય છે ને, એમાં મિથ્યાત્ના ઝેરને ઉતારવાના મંત્રો છે. કહે છે કે એમ કહેનારને ધર્મની રુચિ જ નથી. અધ્યાત્મ શાસ્ત્રોનો અભ્યાસ કરવાનો જે નિષેધ કરે છે તે ભગવાનના માર્ગનો દ્વેષી છે. જે અધ્યાત્મ માર્ગે જિનેન્દ્ર ચાલ્યા એ માર્ગ ઉપર એને દ્વેષ થઈ ગયો છે. પણ આટલો બધો મંદ કષાય વાળો છે ને દ્વેષી, એને કેમ કહો છો? આનંદ કંજીએ ગાયું છે, દ્વેષ અરોચક ભાવ. જે આત્માની અરુચિ છે કે આ ન સમજાય ને આ ન ઊંચું પડે ને આ અઘરું પડે ને કઠણ પડે, એવી જે અરુચિ છે એનું નામ જ દ્વેષ છે. ક્રોધ કરે તો દ્વેષ ને, નહીતર દ્વેષ નહીં એમ નહીં. ક્રોધ કરે તો એનો દ્વેષ ગણવો, દ્વેષ દેખાયો હોય તો દ્વેષ ગણવો એમ નહીં. દ્વેષ અરોચક ભાવ. આત્માની અરુચિ જેને છે તે ભલે ગમે તેવો શાંત સંત મહંત દેખાય કહેવાય તો પણ તેને આત્માનો દ્વેષ છે, એને ભગવાનના માર્ગનો દ્વેષ છે. જીન માર્ગ પ્રત્યે એને દ્વેષ છે એમ ખરેખર છે.
ભગવાનની પૂજા કરે,
પૂજા કરતો કરતો દ્વેષ ગર્ભિત પૂજા કરે છે, ગર્ભમાં દ્વેષ પડ્યો છે. એને કહ્યું છે દીપચંદજીએ કે એવા જીવોની પૂજા ભગવાનની પૂજા નથી પણ મોહ ભજન છે. એને કેવો મોહ થયો છે એનું ભજન કરે છે. એને ક્યાં ભગવાનના સ્વરૂપની ખબર હતી? ભગવાનના સ્વરૂપની ખબર હોય એ વાત જુદી છે અને આ વાત જુદી થઈ ગઈ છે. અધ્યાત્મ શાસ્ત્રોનો અભ્યાસ કરવાનો જે નિષેધ કરે છે, જે પ્રથમ જ કરવા યોગ્ય છે, કે છે ચારેય અનુયોગમાંથી અધ્યાત્મ ગ્રંથ પ્રથમ અભ્યાસ કરવા યોગ્ય છે. 920માં એ વાત હતી. અહીંયા કહે છે કે એમ કરવાને બદલે એનો જે નિષેધ કરે છે, આ ન કરાય, અત્યારે આ ન કરાય, એ અત્યારે આ ન કરાય એમ એને નથી, પણ એના અભિપ્રાયમાં તો ક્યારે આ ન કરાય એમ વાત પડી છે. એ તો એ સારો ન દેખાય, એનો દેખાવ ન બગડે એટલા માટે એમ કહે છે કે આ અત્યારે ન કરાય, પણ એને એ ક્યારે કરવું નથી. કાર્ય સારું હોય ને અત્યારે ન કરવું એ વાત કેમ મેળ ખાય છે? આત્માના હિતરૂપ કાર્ય હોય ને અત્યારે ન કરવું એ વાતને મેળ ક્યાં છે? એ અત્યારે અને સર્વકાળે કરવા યોગ્ય છે. અત્યારે કરવા યોગ્ય છે ને પછી કરવા યોગ્ય નથી એમ પણ નથી, અત્યારે અને સર્વકાળે કરવા યોગ્ય છે. શુદ્ધ ઉપયોગ તે ધર્મ છે, શુદ્ધોપયોગ તે ધર્મ છે. તો ક્યારે શુદ્ધોપયોગ કરવા યોગ્ય છે? તો આ રુચિ વાળા કહે છે કે અત્યારે ન થાય. જ્ઞાનીઓ કહે છે કે અત્યારે અને સર્વકાળે શુદ્ધોપયોગ જ કરવા યોગ્ય છે, એમાં જ રહેવા યોગ્ય છે. એ સિવાય બીજું કોઈ ધર્મનું સ્વરૂપ નહીં હોવાથી ગોપયોગ આદિ કરવા યોગ્ય છે એમ છે. તે ભગવાનના માર્ગનો દ્વેષી છે તેમ આથી સિદ્ધ થાય છે. આ રીતે સિદ્ધ થાય છે કે ભગવાનના માર્ગનો દ્વેષી છે. દ્વેષી છે એમ કહો કે વિરોધી છે એમ કહો, ભગવાનના માર્ગનો તે વિરોધી છે. તેથી તેને અધ્યાત્મની વાત રૂચતી નથી, એ ઉપલક્ષણથી નક્કી કરી નાખ્યું, એની અરુચિથી નક્કી કરી નાખ્યું કે આને અરુચિ છે અધ્યાત્મની, એ માર્ગનો વિરોધી છે. માર્ગનો વિરોધ કરવો છે એમાં ભગવાનની વાણી અનંતા શાસ્ત્રોનો વિરોધ છે. ભગવાનના અરિહંતના અનંત જિનેન્દ્રોનો અને સિદ્ધોનો વિરોધ છે અને અનંત સંત સાધુ ગુરુઓનો પણ એમાં વિરોધ છે. નાનો ગુનો નથી પણ બહુ મોટો ગુનો છે. એ તો કહ્યું કે મોહવશ કરે છે એવા કાર્યો, જે કાંઈ કરે છે એમાં એનું લક્ષ્ય ક્યાં છે એ જો ચિત્ર ખુલ્લું કરો એટલે ખ્યાલ આવી જાય કે આમાં મોટી ગડબડ છે. અરુચિ પોતે દ્વેષ જ છે ત્યાં. એ નાળ પકડીને વાત કરી છે કે આને અધ્યાત્મની અરુચિ છે એને દ્વેષ વર્તે છે. પરિપૂર્ણ નિર્દોષ પવિત્ર એવો જે આત્મ સ્વભાવ એનો એને દ્વેષ વર્તે છે. એવા સ્વભાવને પ્રાપ્ત થયા એવા જે અરિહંત સિદ્ધ અને આચાર્ય ઉપાધ્યાય સાધુઓ સંતો સમી દ્રષ્ટિઓ એ બધાનો એને દ્વેષ વર્તે છે. બધા પ્રત્યે દ્વેષ વર્તે છે કેમકે એ બધા એ કહેનારા છે. એમના રચેલા જે અધ્યાત્મ શાસ્ત્રો એનો પણ એને દ્વેષ દિગંબરો માઇલ અને આ દિગંબરો બહાર કાઢો અને મંદિરમાં ન રાખો ચારને ખબર નથી શું કરીએ છીએ,
ખબર ન હોય તો સજા થાય,
ભૂલભૂલમાં ઝેર ખાય તો શું થાય,
મરે
ખબર નતી કે આ ઝેર ની ટીકડી હતી, એના ઉપર પોઈઝન લખેલું નતું, અમને એમ કે પેપરમેન્ટ છે લાવ ચાખે વ્યાપી જાય તો અજ્ઞાન મોટો દોષ છે. મનુષ્ય થયો આત્માના કલ્યાણ કરવાનો વિચાર કરવાનો સૌથી વધારે અવકાશ હોય તો તે મનુષ્યપણામાં છે. દેવ નારક ત્રિંચમાં એટલો અવકાશ નથી જેટલો અવકાશ મનુષ્યને છે. આવી સુંદર તક મળ્યા પછી હિતનો વિચાર તો ન કરે, પણ અહિત કરે એમાં અહિતનો વિચાર પણ ન કરે, એનું ફળ ગુરુદેવ કહેતા, બહુ કરુણાથી કહેતા, ભાઈ બાપુ આ બધું તને આકરું પડશે, આના દુઃખ તું સહન નહીં કરી શકે. સતનો વિરોધ કરવો, સન્માર્ગનો વિરોધ કરવો એ બહુ આકરા કરવો પણ થાય છે. ક્યાં બેઠો છે સ્વાધ્યાયમાં નથી બેઠો, વાત માનવી નથી ત્યાં. રુચિ છે, દ્વેષ છે, બધું પડ્યું છે અને વખતે બહાર આવે છે, એવું ઉદય આવે છે ત્યારે બહાર આવ્યા વિના રહેતું નથી, બહાર પણ આવી જાય છે. સ્વભાવ છે આત્મા, શ્રદ્ધામાં એની પકડ નથી, જ્ઞાનમાં એનું ભાષણ અને વેદન નથી, આચરણનો કોઈ પ્રશ્ન નથી, પછી એનું આચરણ હોવાનો કોઈ પ્રશ્ન નથી. મૂળમાં એને એની શ્રદ્ધા પ્રતીતિ આવવી જોઈએ કે હું પરિપૂર્ણ અકસાય સ્વરૂપ છું, રાગનો એક કણ મારા સ્વરૂપમાં નથી, મારા સ્વરૂપને વિશે નથી, એવી જે શાંત મૂર્તિ આત્મા એની શ્રદ્ધા, અને એ શ્રદ્ધા પણ વેદનપૂર્વક શ્રદ્ધા, નિર્વિકલ વેદનપૂર્વક નિર્વિકલ પ્રતીતિ, એના વિના કોઈ પણ રીતે વિભાવના પરિણામ સંયમિત થાય, નિયમિત થાય, કંટ્રોલમાં આવે એ વાત બની શકવા યોગ્ય નથી. વસ્તુ વિજ્ઞાનની બહાર છે. દ્રવ્યાનુયોગ સિવાય બીજા ત્રણ યોગમાં જૈન માર્ગનો મુખ્ય અધિકાર નથી. ગુરુદેવને ચારે અનુયોગના હજારો શાસ્ત્રોનું અધ્યયન હતું, એમને એમ અધરથી કહેતા નથી, બધા અનુયોગનો સારી રીતે અભ્યાસ થયા પછી કહે છે, અને એ શાસ્ત્રમાં પણ આ વિષય છે. એ ચારે અનુયોગમાં પણ આ વાત સ્પષ્ટ છે કે દ્રવ્યાનુયોગ સિવાય બીજા ત્રણ અનુયોગમાં, એટલે કર્ણાનુયોગ, કથાનુયોગ અને ચરણાનુયોગમાં, જૈન માર્ગનો મુખ્ય અધિકાર નથી. સીધું જે માર્ગનો ઉપદેશ આપતું કથન છે તે અધ્યાત્મ વિષયક કથન મુખ્યપણે દ્રવ્યાનુયોગની અંદર સિદ્ધે સિદ્ધો વિષય છે, સીધું નિરૂપણ છે. ત્યાં બીજા ત્રણ યુગમાં છે પણ આડકતરી રીતે સંકેતથી કહેવામાં આવ્યું છે, એવી પણ યોગ્યતા હોય છે જીવોની, તેથી તેને એ શૈલી પણ અનુકૂળ પડે છે. કોઈ જીવોને એથી પણ અનુકૂળતા સમજવાની થાય છે. આ વ્યવહારની નિશ્ચયની એમ જ વિષય છે. વ્યવહારની નો વિષય ચરણાનુયોગ અને કરણાનુયોગમાં અને કથાનુયોગમાં જાય છે. નિશ્ચયની નો વિષય દ્રવ્યાનુયોગમાં આવે છે. એક જ જીવની યોગ્યતા વિભિન્ન કાળે વિભિન્ન પ્રકારની હોય છે. કે એક જ જીવને દ્રવ્યાનુયોગની વાત સીધી અસર ન કરે ત્યારે એને નીચેના અનુયોગની વાત પણ અસર કરી જાય એવું બને, એવી જ કોઈ યોગ્યતા હોય છે. જેમ કે દુઃખ જીવને પસંદ નથી, ક્યાંય પણ દુઃખી થવું એ જીવ ઈચ્છતો નથી. તો એને એમ કહે કે જો ભાઈ આ ચાર ગતિના દુઃખ તો તું જો, જે સ્વરૂપના ભાન વિના તું ચારે ગતિમાં રખડ્યો, એવા ચારે પ્રકાર ચારે પ્રગતિના ભવના દુઃખથી ભવ ભ્રમણથી તું ડર પામ. કેમ કે દુઃખથી અત્યારે ડરે છે, તો એને એ ચારે ગતિના દુઃખ દેખાડે. દ્રવ્યાનું યુગ એમ કહે કે આ આત્મા અનાદિ અનંત શાશ્વત છે. ત્યાં એમ કહ્યું કે તે આમ ખાધું ને આમ પીધું, આ કે તે ખાધું નથી ને પીધું નથી, તે કઈ કર્યું
નથી.
શાશ્વત એવા તત્વને વિશે એ ક્યાંય એની પહોંચ નથી. બાહ્ય પરિણામોની ને બાહ્ય ક્રિયાની કોઈ પહોંચ નથી. અનંતવાર જન્મો મર્યો, જન્મો મર્યો. વ્યવહાર એમ કે અનંતવાર તું જન્મો મર્યો ને દુઃખી થયો, આ કે છે કે તું શાશ્વત છો, જન્મ મરણ તારે
નથી.
આખો વિષય વિરુદ્ધ છે. હવે ક્યારે કઈ વાતની અસર થવી તે સમયની યોગ્યતા ઉપર આધારિત છે. એક જ જીવને પર્યાયાર્થિક નયનો ન્યાય ક્યારેક એના પરિણામ ઉપર અસર કરી જાય, તે કાળે એને દ્રવ્યાર્થિક નયનો ન્યાય અસરનો સબળ ન્યાય હોવા છતાં અસર ન કરે એવી સ્થિતિ હોય, એવી યોગ્યતા હોય. નહીંતર તો દ્રવ્યાર્થિક નયનો વિષય વિશેષ બળવાન છે, પણ પર્યાયમાં પકડાયેલો જીવ પર્યાય આર્થિક નયના ન્યાયથી સમજે એવી ત્યારે એની યોગ્યતા રહી છે. તેથી વ્યવહારી જીવોને વ્યવહાર નીતિ ઉપદેશ આપવામાં આવે છે. એમ લીધું ત્યારે જ્યાં એનામાં હળવાશ આવે, નિરસપણું ઊભું થાય, બાહ્ય પદાર્થો અને રાગાદી ભાવો પ્રત્યે એનું નિરસપણું થાય, ત્યારે એને સ્વભાવ રસ પ્રગટ થાય અને જામે એવો અવકાશ થાય. નહીતર થતો એટલે સર્વ પ્રકારના ઉપદેશની વાતો શાસ્ત્રની અંદર ભરેલી છે. પોતાને ક્યારે ક્યાં શેની જરૂર છે એ વાત એને પોતે પોતાની જરૂરિયાત અનુસાર એને નક્કી કરવી પડે. એમ બારમાં પણ પોતાની જરૂરિયાત નક્કી કરે છે કે પોતાની શક્તિ પોતાની જરૂરિયાત બધું નક્કી કરીને ચાલે છે કે ગમે તેમ ચાલે છે. એમ અહીંયા પણ એને બધી વાત પોતાને માટે એને વિચારવી રહી, એનું નામ અંતર વિચારણા છે. સુમજી કહ્યું ને કર વિચાર તો પામ, એ આ વિચાર કરવાની વાત છે. અંતર શોધન થી પોતાને શું ઉપયોગી છે અને ક્યાં કેવી વાત કઈ રીતે છે અંગીકાર કરવા યોગ્ય છે એ બધો વિવેક એને પોતે અંતર વિચારનાથી કરવો રહ્યો. એ જો ન કરી શકે તો એમને ભાંગડે ચાલવાથી તો કાંઈ વળવાનું નથી. એવું નથી કે રોજ વાંચે અથવા સાંભળે તે પતી જાય છે. એની જે અંતર વિચારણા અને અંતર ગવેષણા છે એમાં આવ્યા વિના એને પોતાનું હિત કેમ થાય, એની સૂઝ કેમ પડે, કોઈ રીતે પડે એવું નથી. શું કહ્યું કે દ્રવ્યાનુયોગ સિવાય બીજા ત્રણ અનુયોગમાં જૈન માર્ગનો મુખ્ય અધિકાર નથી. એટલે જે જીવો જૈન માર્ગમાં પ્રવેશ કરે છે તે દ્રવ્યાનુયોગને હસ્તગત કરે છે, હાથમાં લે છે, બીજા અનુયોગનો વિષય એને ગૌણ થઈ જાય છે. મુખ્ય વિષય અને દ્રવ્યાનુયોગનો અને અધ્યાત્મનો વિષય અને મુખ્ય થઈ જાય છે. માટે પ્રથમ એટલે મુખ્યતા એ કરીને પ્રધાનતા આપીને દ્રવ્યાનુયોગ કે જેમાં તત્વજ્ઞાન છે તેનો અભ્યાસ મુખ્યપણે કરવો યોગ્ય છે. પ્રથમ અને મુખ્યપણે બે શબ્દ વાપર્યા છે એક જ વાક્યમાં. માટે પ્રથમ દ્રવ્યાનુયોગ કે જેમાં તત્વજ્ઞાન છે તેનો અભ્યાસ મુખ્યપણે કરવો યોગ્ય છે. બીજો અભ્યાસ ગૌણપણે કર, આનો અભ્યાસ મુખ્યપણે રાખ, એમ કહેવું છે. આ ચોખ્ખું માર્ગદર્શન છે. અનેક પ્રકારની યોગ્યતાવાળી પર્યાયો થતાં વ્યવહારનો ઉપદેશ કથનચિત કાર્યકારી છે, નિશ્ચયનો ઉપદેશ કથનચિત કાર્યકારી છે. હવે એમાં વિવેક શું કરવો કે મુખ્યપણે તો એને તત્વજ્ઞાન જેમાં છે એવો દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવા યોગ્ય છે, ગૌણપણે એને બીજા અનુયોગનો અભ્યાસ કરવા યોગ્ય છે, એમ ચોખ્ખું માર્ગદર્શન આપ્યું છે. વિશે સ્પષ્ટ કર્યો છે. પાછું એમ પણ નથી કે એક અનુયોગની અંદર, કોઈ પણ એક અનુયોગની અંદર વધારે રસ આવે તેથી બીજા અનુયોગ પ્રત્યે એને દ્વેષ કે અરુચિ થાય એ પણ થવા યોગ્ય નથી. જ્યાં જેમ કહ્યું છે, જ્યાં જ્યાં જે જે કહ્યું છે ત્યાં તેની તે યોગ્ય કઈ રીતે છે બસ એમ સમજી જાય. જ્યાં જ્યાં જે જે યોગ્ય તે તહા સમજવું તે એમ. પછી જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં ત્યાં તે આચરે આત્મારથી જને એ એમ વાત કરી છે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહા સમજવું તે ત્યાં ત્યાં તે આચરે ત્યાં ત્યાં તે આચરે એમાં જે યોગ્ય છે તે આચરે પોતાની શક્તિ અને સમજણ અનુસાર જે વાત અંગીકાર કરવા યોગ્ય છે અંગીકાર કરે એને અમે આત્માર્થી કહીએ. આત્માના શુદ્ધિકરણનું પ્રયોજન છે એ પ્રયોજન કહો કે અર્થ કહો એ જ જેનો અર્થ નામ પ્રયોજન છે તે આત્માર્થ છે. એટલે એના સર્વ કાર્યમાં આત્માર્થ મુખ્ય છે, સર્વ પરિણામમાં આત્માર્થ મુખ્ય છે. શ્રીમદજીના પત્રોમાં એ વિશે બહુ લીધો છે. ગાંધીજીને જે પત્રો લખ્યા છે એ બધી વાતો લખી છે. તમારો કાગળ મળ્યો હમણાં જવાબ નહોતો લખ્યો, જવાબ નહોતો લખ્યો કેમ કે જવાબ લખવા જેવી અમારી મનની સ્થિતિ નહોતી. એવો વૈરાગ હતો કે કોઈ પણ બાહ્ય પ્રવૃત્તિ કરવી અમને પોસાતી નહોતી તેથી તમને કાગળ નહોતો લખ્યો. તમારી જિજ્ઞાસાઓ હોવા છતાં તમને ઉત્તર ન લખ્યો એનો ખેદ પણ થયો હતો, તેમ છતાં પણ કાગળ નહોતો લખાણો. ઘણી વાતો એ બધું થવા પાછળ એક આત્માર્થ સિવાય બીજી કોઈ વાત નથી. એવી નાનામાં નાની વાતમાં પણ આત્માર્થ તો અમારો મુખ્ય છે. એ વાત એમણે પત્રની અંદર પણ સ્પષ્ટ કરી છે. મેં તમને જવાબ તો લખી, ઉત્તર તો લખીએ છીએ, પણ કદાચ તમને બધું નહીં સમજાય. ગાંધીજી તો બહુ બુદ્ધિવાળા હતા, એ જમાનામાં બેરિસ્ટર થયા હતા લંડન જઈને. જે જમાનામાં મુંબઈ જવું અઘરું હતું, એ જમાનામાં એ પરદેશ ગયા હતા કાઠિયાવાડમાંથી. કાઠિયાવાડ એટલે એ ખૂણામાં રહેલો દેશ છે. બુદ્ધિમતા ઘણી હતી, છતાં એમ કહ્યું કે તમને નહીં સમજાય તો સમાગમે સમજવાનું જિજ્ઞાસા રાખજો. મને એમ લાગે છે કે ભલે તમને નહીં સમજાય તો પણ તમને મારા વચન ઉપર વિશ્વાસ હોવાથી સમાગમે આ વાત સમજાશે એવું રહેશે. તેથી થોડું તો લખું છું એમ એ પૂછ્યું. વિશ્વાસ હતો, એ ખ્યાલ હતો, લખું છું કહું છું એના ઉપર અમને વિશ્વાસ છે. અને એમની સમજવાની કેપેસિટી નથી પણ એમને ખબર છે. ઘણા બુદ્ધિવાળા હતા તો પણ આ વિષય એમને માટે અજાણ્યો હોવાથી જેટલો ઉત્તર લખાય છે એ ઉત્તરથી સમજી જાય એવું દેખાતું નથી. કેટલા કેટલી સુપર ઇન્ટેલિજન્સી છે. રાજકારણ એમાં આ વિષયને રાજકારણ ને મેળ ખાય એવું નથી. રાજકારણ એક એવી ચીજ છે કે જેમાં દાવ પેચ ને કાવા દવા એક પક્ષે તો થાય એને બીજે પક્ષે એનાથી દૂર રહેવું અને રાજકારણમાં રહેવું એ બે વાતની મેળ ખાય એવો નથી. એટલે મલિન પરિણામોનું ગંદુ ક્ષેત્ર છે, એમાં ધર્મ બુદ્ધિવાળાનું કામ નથી. એટલે ધાર્મિક બુદ્ધિવાળા વિશેષ બુદ્ધિમાન હોય, જગત સ્વીકાર કરે એવી વિશેષ બુદ્ધિમતા હોય તો પણ એવા ક્ષેત્ર થી હળવા હોય તો એવો બધો મેળ થોડો ઘણો હોય. ગુરુદેવને તો ક્યાં કોઈ ની દરકાર હતી, તો કૃષ્ણકુમાર સિંહ આવ્યા હોય તો કહી દે ને, ગાંધીજી હોય તો પણ કહી દે, માખણ પટ્ટી લગાડવી આવ્યા છે તો હારા, એ તો કોઈ પ્રશ્ન ન. એના ઉપર એ જ વિષય ચાલુ છે. 923માં આગળ પ્રશ્ન કર્યો છે, શંકા કરી છે કે એવી શંકા છે કે અધ્યાત્મ ઉપદેશ આ કાળમાં ન કરવો જોઈએ. પેલા પ્રશ્નમાં તો પોતે એમ કર્યું હતું કે નહીં, અમારી લાયકાત એવી નથી, માટે આવો ઉપદેશ તમે અમને ન આપો. ક્યાંથી નક્કી કર્યું? તારી લાયકાત નથી ને નક્કી કરી નાખ્યું, અને ઉપદેશ આપવા વાળાની ડ્યુટી ત્યાં નક્કી કરી, લાયકાત નથી ને. એ વાત તો બેહુદી લાગે છે. પણ એક આશંકા કરી કે ભાઈ આ કાળમાં હીણા પરિણામ વાળા જીવો બહુ સંખ્યામાં છે, તેથી એને અધ્યાત્મ ઉપદેશ નહીં પચે. અને સામાન્ય રીતે એ વાત દાપણ ભરી પણ દેખાય છે. વાત એવી ઢબથી છે કે ભાઈ જેની હોજરી નબળી હોય એને તમે સાલન પાક ખવડાવો. સાલન પાક કેવો આવે છે ખબર નથી, પણ આ તો દાખલો છે. જેમાં ઘણું ઘી હોય ને મસાલા ને તેજા ને ભારે ચીજ હોય એવો પાક એને ખવડાવો તો એના શરીરને પોષણ મળે એવા દ્રવ્યો હોવા છતાં પોષણ તો નહીં મળે, પણ એને ઝાડા વગેરે થઈ જવાથી, અપચો ને અજીર્ણ થઈ જવાથી એનું શરીર નબળું પડશે. શું શરીર બળ વધવાને બદલે શરીર બળ ઘટશે, આ તો તબીબી વિજ્ઞાનનો વિવેક છે ને, એવો એક અહીંયા વાત શીખવવામાં આવે છે કે અધ્યાત્મનો ઉપદેશ છે એ બહુ લાયક જીવો માટે હોવો જોઈએ, અને તેથી આ કાળમાં એનો ઉપદેશ ન થાય એ વધારે યોગ્ય છે એવી એક અમારી આશંકા છે. એને એમ કહે છે ઉત્તર આપતી વખતે કે આ વાત પણ અમે વિચારી છે, આ વાત વિચારી નથી અને એમને એમ બીજે રાખીએ છીએ એવું તારે માની લેવા જેવું. અધ્યાત્મના ઉપદેશના સ્તર કયા સ્તરમાં કેટલી ઊંચી વાત છે એનો ખ્યાલ જે અમને છે એ તને નથી, અને કયા સ્તરના અધ્યાત્મની વાત અત્યારે પણ થઈ શકે અને કરવા યોગ્ય છે એ વાત સમજવા જેવી છે. બધું અધ્યાત્મ જ કહેવાય, સમ્યક દર્શનની પ્રાપ્ત કરવી તે પણ અધ્યાત્મ કહેવાય, મુનિ દશાની પ્રાપ્તિ કરવી તે પણ અધ્યાત્મ કહેવાય, શુક્લ ધ્યાનની શ્રેણી માંડવીને મોક્ષ પ્રાપ્ત કરવો એ બધું આત્માના આધારે જેટલા પરિણામ થાય તે જગન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ સર્વ પ્રકારના પરિણામોને અધ્યાત્મ કહેવાય. અધ્યાત્મની વ્યુત્પત્તિ અર્થ એવો છે અધિવત્તા આત્મા, આત્માને આધારે ઉત્પન્ન થાય તે અધ્યાત્મ. હવે મૂળમાંથી ચોકડી મૂકવી છે એમ કે છે કે એની શરૂઆત જ ન કરવી જોઈએ એમ તારે કહેવું છે, શું તારે કહેવું? એની શરૂઆત ન કરવી જોઈએ એવું તો તે અનંત કાળમાં અત્યાર સુધી કર્યું છે, એ જ કર્યું છે, તે જે બાકી રહી ગયું છે એની શરૂઆત કરવાનું એ આ કાળમાં અને સર્વકાળમાં, આ ક્ષેત્રમાં અને સર્વ ક્ષેત્રમાં એનો પ્રારંભ કરવો જ જોઈએ. એવા માંગલિક કાર્યનો અને મંગળ કાર્યનો અને મંગળ માર્ગનો પ્રારંભ ન કરવો, આરંભ શરૂઆત ન કરવી એમ કોઈ કહે તો એ વાત જ અમંગળી છે, એ વાત આત્માના કલ્યાણથી વિરુદ્ધ છે. સમાધાનમાં એ વિષય લીધો છે કે આ કાળમાં સાક્ષાત મોક્ષ થવાની અપેક્ષા એ હલકો છે. કેમ આ કાળ નહીં એનો કયો? કે એવા હીણા પરિણામ વાળા જીવો આવે છે કે એમાંથી એક પણ જીવ આ કાળે આ ક્ષેત્રે જન્મે એનો મોક્ષ થતો નથી. પુરુષાર્થ ઘણો દેખાય તો તે મુનિ દશા યોગ્ય સુધી બહુ બહુ તો પહોંચશે, પણ મોક્ષ પર્યંત કોઈ પહોંચી શકશે એવા જીવો અહીંયા જન્મતા નથી, એવી જ કોઈ આ કાળે આ ક્ષેત્રે પરિસ્થિતિ રહેલી છે, કેવળ જ્ઞાનથી પ્રસિદ્ધ છે અને વર્તમાન પરિણામોથી પણ એની સાબિતી થાય છે. તો એ અપેક્ષાએ આ કાળને હલકો કયો છે, હીણો કયો છે, એની પાછળ આ કારણ છે. પણ આત્માના અનુભવ માટે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થવામાં અત્યારે કોઈ મનાઈ નથી, મોક્ષની મનાઈ છે, પણ આ કાળે કોઈને ધર્મ પ્રગટ થતો નથી, વિતરાગતાની ઉત્પત્તિ થઈ શકતી નથી, એવું તો છે નહીં. તો જે થઈ શકે છે એ ન કરવું એ વાત તો ક્યાંથી લેવા? એ વાત તો બરાબર નથી, અને એના વિના તો પછી એકલો સંસાર જ સંસાર છે, પછી બીજું કઈ કર્તવ્ય છે એ વાત તો છે નહીં. તેથી એમ કહે છે કે એમ નથી કે આ કાળમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવા માટેનો ઉપદેશ ન કરવો, કેમ કે અત્યારે એ થતું નથી એ વાત તો ખરેખર છે. એટલે કાળ ઘીણો છે અમારા ધ્યાનમાં છે, કાલનો પાપી આજે પણ પવિત્ર થઈ શકે છે એવી જીવની પરિણામની સ્થિતિ છે, બદલતા પરિણામની પરિસ્થિતિ છે કે કાલનો પાપી આજે પવિત્ર થઈ શકે છે, તીવ્ર પાપી હોય પણ પવિત્ર થઈ શકે છે, નારકીનો જીવ થાય છે, કેવું ક્ષેત્ર છે. જ્યાં ઉપદેશ નથી, જ્યાં દેવગુરુ શાસ્ત્ર નથી, કોઈ નિમિત્ત નથી, આત્મી નારતી કોઈ નિમિત્તનો અનુભવ નથી ત્યાં, ત્યાં પણ એ અધ્યાત્મ દશા પ્રગટ કરી શકે છે પૂર્વના પાપના પરિણામના સંસ્કારને તોડીને, છોડીને. એટલી શક્તિ જીવમાં રહેલી છે, એ જીવમાં પણ એટલી શક્તિ રહેલી છે. તો અહીંયા પણ જ્યાં વિશેષ આત્મકલ્યાણ કરવાની વિચારણા સુગમ અને સરળ છે, ત્યાં આ ઉપદેશ ન કરવો એ વાત હું ક્યાંથી લાવ્યો એમ કે. અહીંયા તો સહેજે પ્રાપ્ત થવું સંભવે છે, એટલે એ વાત એની સમજણ વાળી નથી. તેથી આત્માનુભવ માટે દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવો, આ ટોડરમલજીએ પણ આ વાતને સારી રીતે સ્થાપી છે આઠમા અધિકારમાં, આઠમા અધિકાર પ્રવચનમાં. આ તો ખ્યાલ છે ગુરુદેવને કે વર્તમાન ચાલતા કહેવાતા જૈન સંપ્રદાયોમાં શું સ્થિતિ પ્રવર્તી રહી છે. પોતે તો સંપ્રદાયના એક વખતના સાધુ થયા હતા અને સંપ્રદાયના જીવોનો પરિચય પણ સારો એવો હતો. તેથી શું ચાલી રહ્યું છે, જે ખાસ ધર્મનું કારણ છે, જેમાં તત્વજ્ઞાનનો અભ્યાસ સિદ્ધો થઈ શકે એવો જે દ્રવ્યાનો યુગ છે, એને સંપ્રદાયમાં કેટલો ગૌણ કરીને નષ્ટપ્રાય કર્યો છે એની ખ્યાલ હતો. અને એ સ્થિતિ ટોડરમલજીના વખતમાં પણ હતી, 200-250 વર્ષ પહેલા. અત્યારે તો 200-250 વર્ષમાં તો ઘણો નીચો સ્તર ગયો છે સમાજનો. તેથી એની સામે આ બહુ સ્પષ્ટીકરણ છે કે તેથી આત્માનુભવ માટે દ્રવ્યાનુયોગનો અભ્યાસ અવશ્ય કરવો. બજારમાં નવી દુકાન માંડે ત્યાં એમ નથી વિચાર કરતો, મારા કરતા તો બહુ મોટા મોટા શક્તિશાળી કમાયેલા જામેલા વેપારીઓ હરીફાઈમાં ઉભા છે, મારી દુકાન કેમ હાલશે? કરોડપતિઓ ઉભા છે, હું તો હજી સામાન્ય મૂડી લઈને પ્રવેશ કરું છું. ત્યાં તો એને અંદર અંદર ખાને એમ હોય કે આ બધાથી એક વાર હું આગળ નીકળી જાઉં. પણ ઓલા બધા તને તોડી પાડવા માટે આમ કરશે, એક વખત ભાવ ઘટાડી દેશે, એક વખત આમ તારા ગ્રાહકની અંદર હરીફાઈ કરશે, ભલાણું કરશે, એ બધું કરે તો હું પહોંચી વળી છે. અને અંદર હું નિશ્ચય છે કે બધું કરશે તો પણ મને વાંધો નથી. લાભનું કારણ છે ત્યાં કેટલું બધું વિચારે છે. અહીંયા કહે છે કે આ કાળમાં જ્યારે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થઈ શકે છે, સમ્યક દ્રષ્ટિ પણ થઈ શકે છે, શ્રાવક પણ પ્રગટ થઈ શકે છે અને મુનિ દશા પણ પ્રગટ થઈ શકે છે, તો જેટલું થાય એટલો તો તને લાભ છે, સીધો રોકડો લાભ છે. ધર્મનો લાભ કોઈ ઉધાર નથી, એ તો રોકડીઓ જ વેપાર છે. એ જ વખતે શાંતિ, તત્ક્ષણ શાંતિ મળે છે. પછી એ લાભ ન જોઈએ એ વાત સમજણ વાળી રહેતી. અહીંયા દ્રવ્યાનુયોગને સ્થાપ્યો છે એનું મહત્વ બતાવીને, કેટલું મહત્વ છે અને શા માટે આ કાળે આ ક્ષેત્રે પણ એનો અધ્યયન અભ્યાસ કરવા જેવો છે.
બરોબર.